તારીખ 24/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 463 464 અને 465 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 261
વ્યવહારનો વિષય પણ મુખ્યપણે લીધો છે. સિદ્ધાંત તો અંતર એવા સ્વરૂપનો પરિચય રાખવાનો સિદ્ધાંત છે. પરંતુ બહારમાં બીજા જીવોનો પરિચય અને સંઘ એ છે. એ વિષયમાં કયા પ્રકારે વિવેક કર્તવ્ય છે એ આ ભૂલનો વિષય છે. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં અનેક વિવિધ પ્રકારે માર્ગદર્શન મળતો. અહીંયા અંતરબાય શું જોઈએ, કોનો કેવી રીતે પરિચય રાખો એ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. પ્રથમ તો એમ કહે છે કે અનંત ગુણ સ્વરૂપ, અનંત ગુણનું નિધાન એવું જે તારું સત સ્વરૂપ છે, ગુણ પ્રાપ્તિ અર્થે એનો પરિચય રાખજો. જો તને ગુણ પ્રાપ્તિની અભિલાષા છે તો જ્યાં ગુણ ભેગા છે એનું જે આત્મ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, એ સત સ્વરૂપ એવા નિજ આત્માનો પરિચય રાખજો. એટલે કે વારંવાર આત્મ સમીપ જવાના પ્રયત્નમાં ઉદ્યમ મંત્રી મુખ્યપણે તો આ કર્તવ્ય છે, ખાસ કરીને તો આ કર્તવ્ય છે. એની સાથે સિદ્ધાંત જોડે છે, જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ થશે. એટલે કે જેને જેવો પરિચય કરવાનો ભાવ છે, જેના જેવા પ્રકારના પરિચયમાં જવા જીવ ચાહે છે તેવા પ્રકારે તેની પરિણતિ થશે. એમ નથી કે અહીંયા નિમિત્ત કઈ કાર્યકારી થાય છે. ઉપાદાનમાંથી એક વાત સૂચવે છે કે જે જીવના ઉપાદાનમાં જે પ્રકારની રૂચિ છે, જે પ્રકારની ચાહના છે, જે પ્રકારની ભાવના છે, એવો એ પરિચય સેવા માંગે છે અંદરમાં અને બહારમાં. જગતમાં અનેકવિધ પ્રકારની યોગ્યતા વાળા મનુષ્યો છે અને ભિન્ન વિષયમાં બધા જ વિષયનું સાહિત્ય છે. જીવને જેવી રુચિ છે એવા સાહિત્યનો પરિચય રાખે છે અને જીવને જેવી રુચિ છે એવી વ્યક્તિઓનો પરિચય રાખે છે.
બરોબર.
પુસ્તકો તો કઈ કહેતા નથી કે આ વિષયના પુસ્તકો તમે ફલાણા ભાઈ વાંચો અને ફલાણા ભાઈ તમે આ વિષયના પુસ્તકો વાંચો. એમ તે વિષયના પુસ્તકો કોઈને કહેતા નથી, એમ કે એનામાં કોઈ કહેવાનું સામર્થ્ય
નથી.
જગતમાં બધા નિમિત્તો પડ્યા પાછરા છે. નિમિત્તો તો ત્યારે છે કે પોતે નિમિત્ત બનાવે છે, ત્યારે નિમિત્તો છે, ત્યાં સુધી નિમિત્તો નથી. એ જેમ અચેતન જળ પુસ્તકો કોઈને કહેતા નથી કે ફલાણા વિષયનો તમે પરિચય રાખો, પણ જીવને રૂચે છે, જીવને જે રૂચે છે એવા વિષયને હાથમાં લે છે. એમ કહે અમને તો ઐતિહાસિક વિષય ફાવે, અમને તો નવલકથાઓ વાંચવી ગમે. કોઈ એમ કહે કે અમને તો આદર્શના સિદ્ધાંતો હોય, એવો આદર્શનું જીવન જીવનું છે, એટલે અમે એ સાહિત્ય વાંચીએ છીએ. કોઈ એમ કહે અમે અમારા ધર્મ સંપ્રદાયના પુસ્તકોને વાંચીશું. તો એ જેવો પરિચય કરવાની જેવી એની યોગ્યતા છે, એવી એની ભાવના છે, એવો એ પરિચય કરે છે.
બરોબર.
સાહિત્યમાં એવી જ વ્યક્તિ અપેક્ષા એ છે. કોઈ વ્યક્તિને હું એમ કહેવા જાઉં કે તમે મારો પરિચય રાખો તો એમ કોઈ માનવા તૈયાર થાય, અથવા કોઈ વ્યક્તિને એમ કહો કે તમે આનો પરિચય નહીં કરો ને આનો પરિચય કરો તો એમ કોઈ માનવા તૈયાર થાય? તો શું કે જેને જે ગમે છે તેનો તે પરિચય કરવા ચાહે છે. અહીંયાથી તો એક બીજી અનર્પિત વાત નીકળે છે કે સત્સ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે, એમ જે કહ્યું અંતરંગમાં કે જો તને સતની રુચિ છે, તને ગુણની રુચિ છે, ગુણની અભિલાષા છે, તો અંતરંગમાં સત્સ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે. એમાંથી અનર્પિત એમ નીકળે છે કે બહારમાં પણ જેને સત પ્રાપ્ત છે એવા જ્ઞાનીઓનો પરિચય રાખજે. આમ બે આમાંથી નિમિત્ત ઉપાદાનમાંથી નિમિત્તનો વિષય તો પોતે ખોલ્યો છે,
બરોબર,
પણ એ વિષય ધ્યાન રાખ્યો છે કે સત્સ્વરૂપ એવા આત્માનો પરિચય રાખજે અંદરમાં, બહારમાં સત જેને પ્રાપ્ત છે, વિદ્યમાન છે, પ્રગટ છે, એવા સત્પુરુષોનો અને જ્ઞાનીઓનો પરિચય રાખજે. કેમ કે એવો સિદ્ધાંત છે કે જેવો જેનો પરિચય એવી જ એની પરિણતિ થશે, અથવા જે જે મેળવવા ચાહે છે તેવી યોગ્યતાવાળા જીવનો એ પરિચય કરવા ચાહે છે, એટલે એની પરિણતિ એવી થશે. પેલા જીવને કારણે નહીં, પણ પોતાની ચાહના ને પોતાની ભાવના ને પોતાની અભિલાષાને કારણે. હવે નુકસાનનું પડખું પહેલું બતાવ્યું છે, મુખ્ય બોલમાં વાત એ લીધી છે કે રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ તો તારી પરિણતિ પડી જશે. હવે હું મુકશું ને ભલામણ છે, ગુરુદેવના નજીકમાં જે કોઈ મુમુક્ષુ જીવો આવ્યા એને કહે છે ને કે તું અહીંયા આવ્યો, આ વાત સાંભળે છો તો એક લાલ બત્તી મૂકીએ છે કે જે જીવોને રાગનો રસ છે, વિભિન્ન પ્રકારના રાગના રસીલા છે, પછી કોઈને ખાણીપીણીનો રાગનો રસ વિશેષ હોય તો કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ પ્રકારે, પણ જે રાગના રસીલા છે એવા જે જગતના જીવો એનો પરિચય તું ઘટાડી દેજે. કરીશ નહીં એનો અર્થ કે હોય તો પણ તું આસ્તે આસ્તે એક જાત કે ન નીકળી શકે, એક જાત કે ફરી જાય તો સારું, પણ ન નીકળે કે ભાઈ બહુ જૂના સંબંધો છે, ભાઈ અમારે નજીકના સગા છે, વિવાહ છે, ફલાણું છે, ઢીકણું છે, આમ છે, પૈસાવાળા છે, આબરૂવાળા છે, મોભાવાળા છે, સત્તાવાળા છે, હોદ્દાવાળા છે, કંઈ ને કંઈ પ્રકાર હોય છે ને, પણ એ જે રાગના રસીલા જીવો છે એવા જે જગતના જીવો છે એનો પરિચયમાં તું રહીશ તો તારી પરિણતિ પડી જશે. કેમ કે તારી ભાવના વિતરાગ રસને કેળવવાની એની અંદર નથી, કેમ કે એનો પરિચય તને રૂચે છે અને એનો પરિચય તને ગોઠે છે. શું કહેવું છે? રાગના રસીલા જીવોનો પરિચય કરીશ એમ કહેવું છે. ક્યારે તું કરીશ રાગના રસીલા જીવોનો પરિચય? કે તને પણ રાગ રસ વિશેષ હશે તો ત્યારે તું એનો પરિચય કરીશ. અહિયાં એક તર્ક સંભવિત છે કે કોઈ ગુણવાન વ્યક્તિનો પરિચય રાગનો રસીલો જીવ કરવા આવે છે તો એ ત્યાં શું કરવું, કે ત્યાં પણ એને તે જીવ સાથેનો પરિચય મર્યાદિત રાખવો, મર્યાદા કરી નાખો. ભાઈ તું રાગ રસ તોડવા કે છોડવા આવતો હોય તો પણ તારી વૃત્તિ તીવ્ર ન થાય આ વિષયમાં ત્યાં સુધી માત્ર આ વાત સમજવાના પૂરતો શું કરે છે રાજ્ય ને એથી વધારે. અને તેમ એવા પરિચયના કાળમાં તને ભલે ગુણની અપેક્ષા હો તો ભલે હો, પણ તારા પ્રત્યેની તો કોઈ અપેક્ષા અમારે હોઈ શકે નહીં. પરિચય રાખવાની વૃત્તિ સાપેક્ષ પરિણામ છે. કોઈ પણ અપેક્ષા રાખે તો પોતે પરિચય કરે છે, પછી જ્યારે પોતે અપેક્ષા રાખે તો પોતે પરિચય કરે છે, પેલો અપેક્ષા રાખે તો પેલો પરિચય કરે છે. પરિચય કોણ કરે છે? પરિચય તો બે બાજુથી નિકર નક્કી થશે. જ્યારે બે વ્યક્તિનો સંયોગ થાય ત્યારે આનો આને પરિચય છે ને આનો આને પરિચય છે એમ કેવી રીતે લાગુ કરવો? કે બે માંથી જેને અપેક્ષા છે તે પરિચય કરે કરવા ચાહે છે, જેને અપેક્ષા નથી એ પરિચય કરવા ચાહતા નથી. જેમ કે દિગંબર ભાવલિંગી મુનિ છે એ સંસારીઓના પરિચયમાં નથી રહેવા માંગતા એટલે જંગલમાં રહે છે. જગતના જીવોનો પરિચય ખલાસ કરવા માટે એ જંગલમાં જઈને વસે છે. આ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. ત્યારે કેટલાક ધર્મના લોભી જીવો પાછળ પાછળ પણ જંગલમાં જાય છે. ગામમાં આવે ત્યારે તો પરિચય કરે છે, નવધા ભક્તિ કરીને એમના ઉપદેશની માગણી કરે, વિનંતી કરે કે આપ અમને કઈ બોધ આપો. પણ મુનિ તો કઈ બંધાયેલા નથી, વિકલ્પ હોય તો કહે ને નહીતર ન પણ કરે. પણ ઘણા ધર્મના લોભી જીવ હોય જંગલમાં ને પર્વતોમાં ને ગુફાઓમાં ને કંદરાઓમાં મુનિની શોધ કરે છે કે ક્યાંય મુનિરાજ હોય તો એમની પાસેથી ધર્મ સાંભળીએ. તો પણ ત્યાં મુનિરાજ એનો પરિચય નથી કરતા, સંયોગ તો બદલી નો થયો. ત્યાં મુનિરાજ એનો પરિચય કરે છે કે નહીં? મુનિરાજ ને ઉપેક્ષા વર્તે છે. પરિચય કોણ કરે છે? કે શ્રાવકો છે એ પરિચય કરે છે. તેથી એની પરિણતિ ચડશે, પણ મુનિની પરિણતિ પડશે નહીં. બે જણના સંયોગમાં જેને અપેક્ષા છે તે પરિચય કરે છે એમ લેવું, નહીં તો થોડો વિષય વિચિત્ર થઈ જાય. કેમ કે એક ગુણી ને એક અવગુણી હોય, એક રાગનો રસીલો હોય ને એક રાગનો રસીલો ન હોય, સંયોગ તો બને થયો. તો જો રાગનો રસીલો જીવ રાગ મૂકવાની અપેક્ષાથી પરિચય કરે તો એને લાભ થાય પોતાની ભાવનાને કારણે. નિમિત્ત ગુણીનો સંઘ કહેવાય, એમાં ગુણવાનને નુકસાન થતું નથી. પણ જો કોઈ ગુણી આત્મા હોય અથવા મુમુક્ષુ હોય ને રાગના રસીલા જીવનો પરિચય રાખે ને એમાં કાંઈ એની અપેક્ષા હોય કે ઠીક છે સંબંધ છે કામમાં તો આવશે, ફલાણી જગ્યાએ પ્રધાનો સાથેના એમના સંબંધો સારા છે આપણે કોઈ વખત કામમાં આવે છે કે તું પડી જઈશ તને નુકસાન થશે, એવી કોઈ અપેક્ષાથી અવગુણીનો રાગના રસીલાનો જગતના જીવોનો પરિચય કર્તવ્ય નથી. એટલે એમ સ્પષ્ટ કરો
પોતાના પર ફરજ આવી છે.
પણ પરિચય રાખવાનો ક્યાં સવાલ છે? કામ ફરજ આવી હોય તો જે કામ પડ્યું હોય એ કામ નીપટાવે, એમાં પરિચય કરવાનો તો પ્રશ્ન નથી કે એનો ઘરો પરિચય રાખીએ, સહવાસ રાખીએ, એના સંઘમાં રહીએ. દાખલા તરીકે દ્રષ્ટાંત આપણો ભગવાનજી નો બહુ સારો દ્રષ્ટાંત છે, સમજવા જેવો છે. કુદરતી એ ગ્રહસ્થી હતા, પછી એમને મિલોના કાપડની એજન્સી, હોલસેલ ગાંસડી બંધ મિલોમાંથી કાપડ લઈએ, ગાંસડી બંધ વેચે લાખોનું, એક ટાટા બંધ ને ગાંસડી બંધ લઈએ ને ગાંસડી બંધ હોલસેલ વેપારી વેચે, એટલે મિલ માલિકો સાથે બેસવા ઉઠવાનો સંબંધ હતો. એજન્ટ થયા, મિલના એજન્ટ થયા એટલે મિલ માલિકો સાથે બેસવા ઉઠવાનો સંબંધ હતો. આમ તો વહેલી પરોઢથી એમના ધ્યાનમાં થી છૂટે ત્યારે એનો કોઈ ટાઈમનો મેળ નહીં કે સવારે 8 વાગે જ નિવૃત્ત થશે કે 10 વાગે જ નિવૃત્ત થશે કે 12 વાગે જ નિવૃત્ત થશે. એની મસ્તીમાં જ્યારે નિવૃત્ત થાય ત્યારે એ 12 કે 2 વાગે બજારમાં જાય, મિલમાં જાય, બજારમાં જાય ત્યારે મિલમાં જાય, મિલ માલિક સાથે બેસવા ઉઠવાનો વાતચીતનો પ્રસંગ થાય. કલકત્તાના એક મિલ માલિકે એમ કહ્યું કે સુગાનીજી, એમ સાંભળ્યું છે કે તમે ધર્મના વિષયમાં કઈ ઊંડા ઉતરેલા છો, કામ કરો ને કે કલાક કલાક આવતા રહ્યો ને મને સમજાવો ને કે મેં શું કહ્યું કે તમને એમ સાંભળ્યું છે કે તમે કઈ ધર્મના વિષયમાં સમજો છો, ઊંડા ઉતરા છો, કલાક કલાક આવતા રહ્યો તો મને પણ સમજાય. હવે એને પ્રયોજન તો ફરક ખરી કે નહીં જવાની, એમ કહ્યું. દેખો એ તો આપકે સાથે ધંધા પડા હૈ તો આતા હું મેં થોડી દેર, બાકી મુજે કોઈ ઘંટા ભર આકે સમજાને કા કોઈ સમય નહીં હૈ, ફુરસદ નહીં હૈ મેરે પાસ.
બરોબર,
એ રીતે હું વિચાર્યું કે આ મિલ માલિક મને કમાણી કરાવે છે ને ખટાવે છે, માટે લાવ એને હું ધર્મ સમજાવી દઉં અમે, કેમ કે એ મારું કામ કરે છે તો લાવ ને હું થોડું એનું કરું. સજ્જન માણસો તો અરસ પરસ કામ કરે કે ન કરે,
વિશેષ લાભ થાય
ને
સમજાવે, વિશેષ લાભ થાય કમાણી,
કમાણીમાં વિશેષ લાભ થવો હોય કે ન થાય, પણ એની પરિણતિમાં તો નુકસાન થાય થાય ને થાય. આ વાત છે, એની પરિણતિમાં નુકસાન થયા વિના બહુ જબરદસ્ત પુરુષાર્થ પણ થતા, સુખું સંભળાવી દીધું મિલ માલિક. એમણે તો હસતા હસતા વાત કરી, અમારે પરિચય અરસ પરસ અંગત વાતો કરવાનો ઘણો હતો. એક વખત વાત વાત કરતા કરતા ઘણી કોઈ પ્રસંગોની વાત નીકળે ને, અમારે આ એક વખત આવી વાત થઈ કે આવતા રહ્યો ને કે મારે ક્યાં વખત હતો એવો, મને તો બોલી આગળ તો કોઈ ફુરસત નહીં, સમજાને કે લીએ આને કે કોઈ ફુરસત નહીં, તો ઇતના થોડા કામ આપકે આપકે સાથ પડાય તો આ જાતા જ પડી જાય, બાકી હમકો તો કોઈ નહીં. ઠીક, કેવી નિરપેક્ષ વ્યક્તિ હોય છે, ભાઈ રાગના રસીલા જગતના જીવોનો પરિચય કરીશ એટલે કોઈ અપેક્ષા રાખીશ તો તારી પરિણતિ પડી જશે. કુનકુંડાચાર્ય તો એક મૂળાચાર નામનો ગ્રંથ લખ્યો છે, મૂળાચાર કરીને ઓછો પ્રસિદ્ધ છે, બીજા આચારનો ગ્રંથ છે. એની અંદર મુનિને ત્યાં સુધી સંબોધન કર્યું છે કે હે મુનિ, તું મિથ્યા દ્રષ્ટિઓના સંગમાં નહીં રહેતો, મિથ્યા દ્રષ્ટિ જીવોનો પરિચય નહીં કરતો, કદાચ અસંગ દશામાં તું રહી ન શકે એવું તને લાગે કે મને અસંગ દશામાં એકલ વિહારી હું નથી રહી શકતો તો તું લગ્ન કરી લેજે. આવું કેમ કે કોઈ સ્ત્રી સાથે પરણી લીજે, લગ્ન કરી લીજે, પણ મિથ્યા દ્રષ્ટિનો પરિચય કરીશ નહીં, કર્મ કરીશ નહીં. મિથ્યા દ્રષ્ટિથી લગ્ન કરવાથી તું મિથ્યા દ્રષ્ટિ નહીં થા, પણ મિથ્યા દ્રષ્ટિઓનો સમયને પરિચય કરીશ તો તું મિથ્યા દ્રષ્ટિ. ઉત્સ્ટ ગાથા ગુરુદેવ ગાથા ઘણી વાર બતાવતા અને એમ કહેતા કે મૂલ્યને ઉદ્દેશ છે એમ નીચે શ્રાવકોને, પણ એની ભૂમિકા અનુસાર આ ઉદ્દેશ છે કે જો તારે વૈરાગ ને વિતરાગતાની ભાવના છે તો રાગ ના રસીલા જીવોની સાથે તું પરિચય કરીશ નહીં. નિશ્ચયની સાથે વ્યવહારની કેટલી કેટલી વાતો કરી, કેટલા પડખા ખુલ્યા છે ગુરુદેવ. ભલે નિશ્ચય પ્રધાન ઉદ્દેશ હતો એમનો, તો પણ વ્યવહારનો વિષય પણ ઘણી જગ્યાએ ખોલ્યો છે એમણે. આપણે એનો પરિચય કરવો તો મર્યાદિત કરવો, આપણે અપેક્ષા વગર પરિચય થવો જોઈએ. એક વાત આપણે જોઈ લીધી કે કાંઈ ઊંડે ઊંડે અપેક્ષા હોય તો એ પરિચય નથી કરતો, તું પણ કરે છો એ વાત નક્કી થઈ ગઈ. અને એ પરિચય કરવા આવે અને જો તને અપેક્ષા ન હોય તો તું બે ધડક કોઈ વાત કરી શકીશ, આમ ન ચાલે. આ આત્માને અહિત કરશે, આ આટલું જ આત્માને અહિત કરશે. પણ જો તને કાંઈ અપેક્ષા હશે તો તારે એની સાથે જે કાંઈ વ્યવહાર છે એ તારી અપેક્ષામાં દબાઈને કરવો પડશે. એટલે એમ કહેવા માંગે છે, પરિચય કરવો એનો અર્થ, પરિચય કરવો એનો અર્થ એ છે કે પોતે અપેક્ષા ન રાખવી, એનો પરિચય છે. ચોખ્ખું બે ધડક સ્પષ્ટ કહે, સ્પષ્ટ વક્તા, એમાં એવું ભાગી જશે તો શું થશે, ભાગી જશે તો તારે તને શું નુકસાન છે, આત્માની એને હિતની પોષણ થાય એવી વાત કહેવી, અહિત થાય એવી વાત એને કોઈ ન કહેવી, સીધી વાત. આ કોઈક મુમુક્ષુની અપેક્ષા છે, અહીંયા મર્યાદિત વાત છે. ગુરુદેવના આ વચનોમાં જે વિષય છે એટલો મર્યાદિત છે કે તારી મુમુક્ષુની ભૂમિકા છે, તારે વિતરાગતા પ્રાપ્ત કરવી છે, તારા જીવનમાં વૈરાગ્ય હોવો ઘટે છે. એના બદલે એવી ભાવનાવાળો તું હોવો ને, તું જો જગતમાં તારે તો સગા સંબંધી સ્નેહી મિત્રો સમાજ અનેક પ્રકારના જીવો સાથે સંસર્ગાયવાનો સવાલ છે, તો એ બધા જીવોની અંદર તારે કોનો પરિચય કરવો અને કોનો પરિચય છોડવો એનો વિવેક કરવો પડે. આટલી વાત છે કે જે જીવો રાગના રસિક હોય, રાગના રસિયા હોય, એનો પરિચય તું છોડી દીધો, એના પરિચયમાં તું રહીશ તો તારી ભાવનામાં ખામી છે. મૂળમાં તો તારી ભાવનામાં ખામી છે, તારા ઉદ્દેશમાં ખામી છે, તારા ધ્યેયમાં ખામી છે. એ પરિચયમાં તારી પરિણતિ પડી જશે, અવશ્ય પડી જશે, બીજું કાંઈ એનો પરિણામ આવશે તો એ વાત બોનાફાઈડ નથી. ગુણધર્મનો સંગ રાખે છે એ વાત બોનાફાઈડ નથી. તો એને બે એક જ્ઞાનમાં બે પરવાર જોઈએ એવું નથી. એક દિવસ આ ભાઈએ પ્રશ્ન કર્યો કે એવું એક જ્ઞાન બનાવીએ કે જેમાં બે પરવાર સાથે જતો, ભાઈ પરસ્પર વિરુદ્ધ છે. રાગ પણ કરવો અને વિતરાગતા પણ કરવી એ બે વાત કેમ એક સાથે રહેશે? રાગનો રસ પણ લેવો અને રાગનો રસ ઉડાડવો બે વાત સાથે કેવી રીતે રહેશે? પ્રાર્થના કરવી એનો અર્થ શું છે? રાગનો રસ ઉડાડવો, બે વાત સાથે કેવી રીતે રહેશે? આ દિશામાં પણ ચાલવું ને એથી વિરુદ્ધ દિશામાં પણ ચાલવું, એક સાથે કેવી રીતે ચલાશે? કોઈ રીતે બની શકે એવું પ્રેક્ટિકલ નથી. જેને શરીર આદિ નો પ્રેમ છે, જેવું બીજો તબક્કો લીધો, રાગ નો રસ છે અને શરીર નો રસ છે, શરીરમાં એટલી એકત્વ બુદ્ધિ છે અને શરીરનો ઘણો પ્રેમ છે, જેને પુણ્યનો પ્રેમ છે, કેવા કેવા જનો તે હોય છે? શરીરના પ્રેમ વાળા, પુણ્યના પ્રેમ વાળા અને જગતના અશુભ વિષયોના રસિયા, પાંચ ઇન્દ્રિયના વિષયોના, એવા લૌકિક જનોનો પરિચય કરીશ તો તારી પરિણતિ. જેને શરીરનો પ્રેમ છે એ શું કરશે? કે શરીર હાચવવા માટે આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું, શિયાળો આવે ત્યારે આવા પાક ખાવા, ફલાણું કરવું, ઉનાળો આવે ત્યારે આમ કરવું, પાણી આમ વાપરવું, ફલાણું આમ કરવું, આમ કરવું, આમ સાચવવું, આમ સાચવવું, નિતર આમ થઈ જાય, નિતર આમ થઈ જાય. એમ આત્માને છોડીને જે શરીરના પ્રેમમાં પીડ્યો છે અને જેને પુણ્યનો પ્રેમ છે, ગમે એમ કરીને ફેરવી ફેરવીને એને એમ થાય કે ભલે પુણ્ય હે છે પણ છતાં આમ તો ખરું, છતાં આમ તો ખરું, છતાં આમ તો ખરું, એમ કરીને ફેરવી ફેરવીને જેને પુણ્યની રુચિ છે, પ્રેમ છે એટલે અહીંયા રુચિ છે, શરીરની રુચિ છે, પુણ્યની રુચિ છે અને રાગની રુચિ છે, એવા લૌકિક જનોનો પરિચય કરીશ. એ બધા લૌકિક જન છે, જગતના જગતના જીવો, જગતમાં પરિભ્રમણ કરનારા જીવો, લૌકિક જનો છે, તેનો પરિચય કરીશ. તેનો પરિચય તને ગોઠશે, તેનો પરિચય તને રૂચશે તો તારી પરિણતિ પડી જશે, તારી પરિણતિમાં નુકસાન અવશ્ય થશે, થશે ને થશે જ. લોકો માન સન્માન આપે એના પરિચયથી તું મરી જઈશ. કડક દીધું એમ શું થાય છે કે તું મુમુક્ષ શું છો? બે વાત તે જ્ઞાની પાસેથી સાંભળી છે, બે વાત તને સમજાણી છે અને સમજાવતા આવડે છે કદાચ, અને બે જણ તને પૂછવા આવશે, પૂછવા આવશે ને તને માન સન્માન પણ આપશે. એ માન સન્માન આપે એટલે એનો તું પરિચય રાખ્યા કરી, એ પણ અપેક્ષા થઈ ગઈ. મને પૈસાની કોઈ જરૂર નથી, પૈસાથી તો હું સંપન્ન છું, પણ એ લોકો મારી પાસે ધર્મ સમજમાં આવે છે એ પરિચય કરવા આવે છે ને કે ઊંડે ઊંડે પણ તને માન સન્માનની ભાવના છે, ગોઠે છે, એ માન આપે છે, ગમે છે, સારું લાગે છે, તો કોક અપમાન કરશે એનો ઉકળાટો આવ્યા વગર રહેશે. જેને પ્રશંસા ગમે છે એને નિંદા પ્રત્યે રોષ અને દ્વેષ થાય છે, જેને નિંદા કરનાર પ્રત્યે દ્વેષ અને રોષ થાય છે એને અવશ્ય પ્રશંસા ગમે છે. એ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. મીઠું લાગે તો મરી જઈશ એમ કે છે. શેકરીની અંદર જીવ ઝેર ભેળવું છે, હે ગળ્યું તો લાગે કે ન લાગે? શેકરી અંદર ઝેર ભેળવેલું છે અને ખાસ કરીને આ મનુષ્ય પર્યાયમાં જે કઈ મોટી તકલીફ થાય છે એ આ એક દોષથી થાય છે, માન સન્માનથી. શ્રીમદજી તો બહુ સરસ લખે છે, એક સ્વચ્છંદ નામનો મહાદોષ જે માનની પ્રકૃતિનો એક પેટા ભેદ છે દોષનો, એમાં મુમુક્ષુને બહુ ચેતવ્યા છે કે તને જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થાય, જો માન સેવાશે તો તને જ્ઞાનીની ઓળખાણ એમાં ત્રણ ભૂલ લીધા છે. એક તો હું સમજુ છું, એવું ઊંડે ઊંડે કઈક સમજણના વિશે પણ પોતાનું માનવાનું રહેશે. પોતા સમજીને કે મને પણ ખબર પડે છે, હું પણ સમજુ છું, ત્યારે તે જ્ઞાનીના વચનો પોતાની બુદ્ધિ અનુસાર, મતિ અનુસાર, કલ્પના અનુસાર એનું તોલન કરે છે. પછી જ્ઞાનીના વ્યવહારનું પણ એ રીતે તોલન કરે છે, કેમ કે હું સમજુ છું, મને ખબર પડે છે એનો એને ખ્યાલ આવે છે. બીજું ત્રણ ત્રણ દોષ ત્યાં લીધા છે કે પોતાના સંયોગો ઉપર, કુટુંબ, પરિવાર, પૈસા એ વગેરે ઉપરનો રાગ અને પ્રેમ, જ્ઞાની ઉપર જે રાગ આવવો જોઈએ એના કરતા વિશેષ હોય તો એને જ્ઞાનીની ઓળખાણ ન થાય. એક બીજો પ્રકાર લીધો છે. ત્રીજો પ્રકાર એ લીધો છે કે સમાજના ડરથી, ભયથી અથવા પોતાના માન અપમાનના ભયથી, લોકલજ્જાથી, અપકીર્તિના ભયથી એ વગેરે પ્રકાર સંબોધી લીધા છે. એનાથી કોઈ જ્ઞાનીના પરિચયથી, પરિચયમાં સંકોચ રાખે છે. આપણે જાવું ખરું સ્વામગઢ, પણ બીજા ન જાણવું એવી રીતે છાનું માનું નામ જવું. લોકો પાછા તૂટી પડે, આપણા સમાજના લોકો તૂટી પડે તો પણ એને જ્ઞાનીની ઓળખાણ ન થાય. એવું જાણીને શ્રીમદજી એ તો ત્યાં સુધી કહ્યું કે માન ન હોત તો મોક્ષ હથેળી માં હોત, એમ કહી દીધું. જ્ઞાની પુરુષનો ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. આમ કરીને લેખક પોતે ગ્રહસ્થ હતા, અનેક જીવો સંપ્રદાયમાં હતા, સગા સંબંધીમાં, સમાજમાં, દુકાનમાં, વેપારમાં અનેક જીવો પરિચયમાં આવતા હતા. એના ઉપરથી એમણે આ તારણ કાઢ્યું છે કે લોકો કેમ જ્ઞાનીને ઓળખતા નથી. જ્ઞાન પ્રાપ્ત તો હતું પોતાને, છતાં લોકો કેમ નથી ઓળખતા. એના ઉપર કે એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે, તે માન, આ માન કીધું ને કે માન સન્માનમાં આવે છે, જીવ માન ચડે છે ત્યારે એને જ્ઞાનીની ઓળખાણ થતી નથી. એટલે બહારમાં સતની ઓળખાણ થતી નથી, કહેવાની જરૂર નથી કે અંતરમાં એને સ્વસતની ઓળખાણ થાય, એ તો બની શકે નહીં. બીજું પરિગ્રહ આદિને વિશે જ્ઞાની પુરુષ રાગ કરતા પણ વિશેષ રાગ, જે રાગ એને સત્પુરુષ અને જ્ઞાની પ્રત્યે હોવો જોઈએ તેના કરતા પણ એને પરિગ્રહ આદિ, જ્યાં એને પોતા પણ માન્યું છે એ પરિગ્રહ એટલે જ્યાં એનું મમત્વ થાય છે ત્યાં એને વિશેષ રાગ છે, એ પણ એને જ્ઞાનીની ઓળખાણ નહીં થવા દે. ત્રીજું લોકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ એટલે અત્યંત વિનયાન્વિત થવું જોઈએ એવું ન થવું, એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. તેને જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે, હું પણ સમજુ છું, એમના જેવો જ અર્થઘટન હું કરી શકું છું. એમણે એવો અર્થ કર્યો હતો, અરે એક વખત તો મેં એથી પણ સારો કર્યો હતો, એથી પણ ઊંચો કર્યો હતો, એમણે તો શરીરથી ભિન્નતા કરી હતી, મેં તો કર્મથી, દ્રવ કર્મથી ભિન્નતા કરી હતી, મેં તો ભાવ કર્મથી ને શુદ્ધ પર્યાયથી પણ ભિન્નતા કરી હતી. એમ પોતાની કલ્પના પ્રમાણે કલ્પવાજી હું પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું અને શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. આ માન થાય છે ત્યારે શું શું થાય છે? થોડું પણ ગ્રંથ સંબંધી વાંચન આદિ જ્ઞાન મળવાથી માહિતી તો માહિતી મળી, શું થાય? પરિણામનો ઠેકાણો ન હોય. ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. પ્રદર્શન કરવાની જે ભાવના, એને હજી ગુણ ન પ્રત્યા હોય, સમ્યક દર્શન ન થયું હોય, પણ પોતે જે કાંઈ સમજતો હોય અને કલેક્શન કર્યું હોય માહિતીનું, એનું પ્રદર્શન કરવાની જે ભાવના, એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યો એવા જે ત્રણ દોષ તેને વિશે સમાય છે. અને એ ત્રણેય દોષનું ઉપાદાન કારણ એટલે મૂળ કારણ એવો એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. આ સ્વચ્છંદમાંથી આ પ્રકાર ફાટા કાળા પાંખડા ઉભા થાય છે. મૂળિયો એમાં સ્વચ્છંદનું છે. માટે આત્માર્થી જીવ માટે આ ચેતવા જેવો વિષય છે. અગત્યનું માર્ગદર્શન 416 માં છે. એટલે એમ કહે છે કે માન ખાતર કોઈ પ્રવૃત્તિ કરીશ નહીં. એમાં ધર્મની પ્રવૃત્તિ તો જરા પણ માન માટે કર્તવ્ય નથી. ઝેર ખાવું અને માન માટે પ્રવૃત્તિ કરવી બે એક સરખી વાત. મરી જઈશ એમ કહી ને, ઝેર ખાઈશ તો મરી જઈશ એમ કહે છે. એમ લોકો માન સન્માન આપે અને તેથી એનો પરિચય કરવો, એનો પરિચય વધારવો, એમાં માન સન્માનની જે અપેક્ષા વૃત્તિ છે એ પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ સમજીને અંદર માં સાવધાન રહેવા યોગ્ય છે. બીજા કરતા છે વાંચન કરતા હોય એને તો આ વિશેષ લાગુ પડે છે. સાંભળનાર કરતા વાંચન કરનારને આ વિશેષ લાગુ પડે છે. કેમ કે માન સન્માન એને વધારે મળે
છે. શું લાગુ પડે?
શ્રોતાઓને તો બસ જ્ઞાનીનો ગુણીનો પરિચય કરવો એ લાગુ પડે છે. સગા સંબંધી કે બીજા મિત્રો, જૂના મિત્રો હોય ને, આ લાઈનમાં ભણ્યા પહેલા ઘણી મિત્રાચારીને બધાના સંબંધો થયા હોય, જળવાયા હોય, એ સંબંધો કાપવા, એ સંબંધો ઉપર છીણી મૂકી દેવી, ન મૂકી દેવાય એવું તો હળવે હળવે પણ ત્યાં જવા આવવાનો પરિચય ઓછો કરી નાખો એટલે વાત પૂરી થઈ ગઈ. એક તો કુટુંબની અંદર ભાઈ ભાઈ કરીને મામણા શબ્દોથી એને હુલાવે ફુલાવે, એવું મળાને એવું રૂચે અંદરમાં જીવ એવું ગોઠવે. ભાઈ ઝેરનું ગ્રહણ એનું કઈ નથી, પણ એ તને મીઠું લાગે છે પણ એમાં એકનું હળાહળ ઝેર ભરેલું. અને જરાક એને આ કોઈ મર્મને તું સ્પર્શીશ કે આમ ન હોય, આમ ન કરાય, આમ ન થાય, ત્યારે તને ખબર પડશે કે આ બધું બહુ સંબંધ હતો ને. ઘરમાં પણ જેને જેનો રાગ છે એની વિરુદ્ધ જાવ તો સમજણ પડે. જેને જે વિષયનો રાગ હોય એની વિરુદ્ધ જાવ તો ખબર પડે. તરત તડાફડી, ફટાકડા ફૂટે એવી તડાફડી થવા
લાગે.
ત્યાંથી જ આવે ભાઈ, તું એને અનુકૂળ હાલતો હતો એટલે તને મામણા શબ્દોથી સારું મનાવતો હતો. ભાઈ 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 કરીને વાતમાં કાંઈ માર નથી. પછી કાંઈક થાય ત્યારે દ્વેષ થાય, અરે આ સંસાર તો એકલો સ્વાર્થનો છે. પાછો ગાયો દેવા પછી, અરે આ સંસાર તો એકલો હગો દીકરો હગો થતો નથી, હગો ભાઈ પણ હગો થતો નથી, અને પત્ની પતિ પણ હગા રહેતા નથી. કેમ કે એકબીજાના હકની માગણી થવા માંડી, મારો આટલો હક છે, તમારો તમારો મારા ઉપર આટલો હક છે, આટલું થવું જોઈએ, આટલી ફરજ તમારી છે, મારો આટલો હક ને તમારી ફરજ. ભાઈ તમને રાગ છે, આ એકદમ સ્વાર્થનો રાગ છે. નિસ્વાર્થ રાગ સંસારમાં કાઢવો ક્યાંથી? એટલું તો એ લોકો સમજે છે કે હક અને દાવો હોય ત્યાં સાચો પ્રેમ નથી, નિસ્વાર્થ પ્રેમ નથી. માગણી ન હોય એમાં, લાગણી હોય ત્યાં માગણી ન હોય, ને માગણી હોય ત્યાં લાગણી ન હોય. સીધી વાત છે, આટલું તો એ લોકો સમજે છે. થોડીક બુદ્ધિ તો છે નહીં લોકો, આ તો લોકોત્તર વિષય છે. લોકોત્તર વિષયમાં જેને આત્મહિત કરવું છે એને તો અંદરથી સર્વ પ્રકારે સાવધાન થઈ જવા જેવું, હું સાવચેત થઈ જવા જેવું. સત્પુરુષોના વચનોનું અવગાહન કરવું, જેટલું બને એટલું ઊંડે જઈને અવગાહન કરવું, એ સત્પુરુષનો જે લોકોત્તર આશય છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ચાર ખૂન અડસઠ થયા, ચાર ખૂન ઘણી વાતો કરી છે ગુરુદેવે. શુદ્ધાત્મા તો સમજાયો છે, પણ અનેક વ્યવહારિક જીવનના પણ પડખાઓમાં સર્ચ લાઇટ મૂકે એવી રીતે પ્રકાશ પાડ્યો. શુભ રાગમાં જોડાય છે, પણ મુમુક્ષુતામાં શુદ્ધાત્માની શોધક વૃત્તિ ન જાય. શું કહે છે કે એને શુદ્ધતા પ્રગતિ નથી, વિતરાગ ભાવના પરિણામ નથી. તો વિતરાગ ભાવની જેને અભિલાષા છે એને અનેક પ્રકારના શુભરાગનો ઉદય થશે, જોડાશે એમાં. પણ છતાં એ એમાં અંદરખાને શું કામ કરે છે?
બરોબર,
શુભરાગમાં જોડાય છે એટલે બીજા જીવોની જેમ તે પુણ્યની રુચિ વાળો થઈને જોડાય છે એવો મુમુક્ષુ ખરેખર મુમુક્ષુ એને એમ કહે છે કે મુમુક્ષુતામાં તેને શુદ્ધાત્માની શોધક વૃત્તિ છે, એ ચાલુ રહે છે. ન જાય એનો અર્થ શું છે? કે ચાલુ રહે છે. આ શુભ ભાવો થાય છે, શુભ પ્રસંગો રહે છે, પૂજા ભક્તિ સ્વાધ્યાય અનેક પ્રકારના જે કોઈ ઉદય ભાવો છે એ તમામ પ્રકારના ભાવોની કિંમતમાં એને કાંઈ રસ નથી, એની કોઈ કિંમત નથી, એમાં એને રસ નથી. રસ એને શું છે કે અંદરમાં મારા શુદ્ધ સ્વરૂપને હું ઓળખાણ કેમ કરું, અને એ શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ કેમ કરું? જાણે પોતાનું સ્વરૂપ પોતાને મળતું નથી, જણાતું નથી, અનુભવાતું નથી, એટલે ખોવાઈ ગયું છે, તો એને હું શોધી લઉં, એ એની મુખ્ય વૃત્તિ છે. અનેક શુભાવોમાં પ્રવૃત્તિ વખતે પણ મુખ્ય વૃત્તિ મુમુક્ષુની આ કામ કરે છે.
બરોબર,
આ પૂજી બહેન શ્રીના વચનામૃતમાં આવો એક વિષય છે કે મુમુક્ષુ જીવ શુભરાગમાં જોડાય છે, પણ મુમુક્ષુતામાં શુદ્ધાત્માની શોધક વૃત્તિ ન જાય. આ એની અંતરંગ પ્રવૃત્તિ છે. બહારમાં લોકોને એમ લાગે કે બધી એક સાથે પૂજા થાય છે, સમૂહ પૂજા થાય, ભક્તિ થાય તો એક સાથે સમૂહ ભક્તિ થાય, સ્વાધ્યાયમાં એક સાથે સમૂહ સ્વાધ્યાય થાય. પણ જે ખરો મુમુક્ષુ છે એની અંતરંગ પ્રવૃત્તિ અંદરમાં શુદ્ધાત્માને શોધવાની ચાલુ રહે, એનું લક્ષ્ય ને નજર શુભ ભાવ ઉપર નથી ટૂંકામાં. એનું લક્ષ્ય તો એને શુદ્ધાત્મા પ્રાપ્ત નથી થયો, મળ્યો નથી, એને શોધવા ઉપર એનું લક્ષ્ય. જે જ્ઞાનીઓને શુદ્ધાત્મ દશા પ્રવર્તે છે પ્રગટ છે શુદ્ધાત્મા, એનું લક્ષ તો શુદ્ધાત્મા ઉપર જ રહે છે, અને ત્યારે જ એની દશા જ્ઞાન દશા તરીકે પ્રગટ દશા છે. તો એ તો જ્ઞાની થયા એને મુમુક્ષુ એમ પ્રશ્ન કરે છે, પણ અમારે શું કરવું, અમને તો આત્મા હજી નથી પ્રગટ થયો. તો એને એમ કહે છે કે તને શુદ્ધાત્માની શોધક વૃત્તિ રહે છે, મિત્ર જ્ઞાન દશાની એવી આપણે ત્યાં પ્રસિદ્ધ વાતો આવે છે કે શુભાશુભ કોઈ પણ કાર્યો કરતી વખતે જ્ઞાનીનું લક્ષ તો આત્મા ઉપર જ છે, એના લક્ષમાંથી ક્યારે આત્મા હટતો નથી. ત્યારે મુમુક્ષુ એમ પ્રશ્ન કરે છે કે એમને તો જ્ઞાન દશા પ્રગટ થઈ ગઈ છે, હશે એમ હોય અમારે શું કરવું, કે એને એનું લક્ષ શુદ્ધાત્માને શોધવા ઉપર રહેવું જોઈએ. એનું લક્ષ જે જે પ્રકારના શુભરાગમાં જોડાય છે એના ઉપર ન રહેવું જોઈએ, એમ એનો બીજો અર્થ છે. એનું લક્ષ તો શુદ્ધાત્માની શોધક શોધ ઉપર એનું લક્ષ રહેવું જોઈએ, મુખ્ય વૃત્તિ એની તે થઈ જવી જોઈએ. મુમુક્ષુ જીવને દયા દાન પૂજા ભક્તિ આદિના શુભરાગો આવે ખરા, આવે છે એટલે ઉપાદી છે એમ માનવાનું કારણ નથી, આવે છે એટલે એની એને રુચિ છે એમ માનવાનું કારણ નથી. આવે ખરા કેમ કે એને જો શુદ્ધ દશા પ્રગટ નથી થઈ તો આવ્યા વિના તો રહેશે નહીં, અને જેને શુદ્ધ દશા પ્રગટ થઈ છે એને પણ પરિપૂર્ણ શુદ્ધ દશા નથી પ્રગટ થઈ, ત્યાં સુધી પણ એને આવ્યા વિના રહેશે નહીં, એટલે આવે તો ખરા. કેમ આવ્યા એ પ્રશ્ન નથી, હા આવે અને રૂચે તો એ પ્રશ્ન થાય કે કેમ રૂચ્યા, કેમ રૂચ્યા. આવે બીજી વાત છે, આવે અને કેમ આવ્યા એ પ્રશ્ન નથી, પણ આવે અને રૂચે તો એને પ્રશ્ન છે કે કેમ રૂચ્યા, એ વાતનો વિરોધ છે. અમલ કરવો એટલે શું, રૂચિથી અમલ કરવો છે, કરી શકે છે, પર પદાર્થનું કામ કરી શકે છે, હે તો ભેદ જ્ઞાન નહીં રહે, એ ભાવ આવ્યો કે હું બીજાને સમજાવું, ભાવ આવ્યો. તમારી સાથે ઘણા પરિચયમાં હોય તમને થાય કે ના ભાઈ છે મારા, એને સમજાવું, પણ એ સમજાવવાનો ભાવ આવ્યો ને ભાવ થયો ને તમે સમજાવ્યું ઠીક છે, પણ હું એને સમજાવી દઉં છું એવું કાર્ય કરી શકાય છે, કરી નથી શકાતો. એ સમજણ સાથે રહેવી જોઈએ, નહીતર એ સમજશે ત્યારે મેં સમજાવ્યો એવું અભિમાન થયા વિના રહેશે નહીં, ને નહીં સમજે તો દ્વેષ ઉભ્યા વિના નહીં રહે, કે આટલું આટલું સમજાવ્યું છે તો સમજતો નથી, કેમ સમજતો નથી, એમ થઈ જશે. વિચાર આવ્યો કે 5 પુસ્તકો આપણે ફલાણાને આપીએ, તમારો પ્રશ્ન છે એટલે દ્રષ્ટાંત જે ભૂલી ગયા કે ફલાણાને 5 પુસ્તકો આપીએ, તો હાળે ભાન રહેવું જોઈએ કે આ 5 પુસ્તકો અપાયા એ મારું કાર્ય નથી, મેં તો ભાવ કર્યો એટલું જ મારું કાર્ય છે, અમલ કર્યો એ મેં નથી કર્યો, અમલ થયો ભલે એ થવા યોગ્ય હતો તેથી થયો, એવો પુણ્ય યોગ હતો તેથી થયો, પણ મેં નથી કર્યો. સેંકડો ને શાસ્ત્રો મેં આપ્યા એવું અહમ પણ થયું થોડું રોકવું જોશે, એના એના અહમ ભાવને ને માનને રોકવું જોશે. ક્યાંથી રોકશે, કે ભેદ જ્ઞાન કરશે તો રોકશે, કે મને ભાવ આવ્યો હતો પણ એ ભાવની મારે કિંમત ના આપવી જોઈએ, મારે તો મારો શુદ્ધાત્મા ઓળખવાની મારી મુખ્ય લક્ષ્મી વૃત્તિ રહેવી જોઈએ. આ ઠીક છે, ભાવ સાથે સાથે થાય છે અને કાર્ય પણ થવાનું હોય તો થાય છે, એમાં મેં કર્યું એ તો વાત જ નથી, એને એમ ભાવ આવવો જોઈએ કે મેં કર્યું એ તો વાત જ નથી, ભાવ થયો તો એની શું કિંમત છે. ખરેખર કિંમત તો શુદ્ધાત્માને ઓળખવાની છે, અને જે પરિણામ શુદ્ધાત્માને ઓળખે એ શુદ્ધાત્માની કિંમત કરશે, પછી પરિણામની પણ કિંમત કરશે નહીં. ઓળખાને પરિણામ તો હારા ને, શુભ ભાવ એક બાજુ ગયો, પણ જે જ્ઞાન થયું આત્માને ઓળખવાનું એ જ્ઞાન તો બરાબર ને, એની તો કિંમત કરવી જોઈએ કે એનો વિષય શુદ્ધાત્મા એટલો મહાન છે, ઓળખાનાર તત્વ એટલું મહાન છે કે ઓળખનાર ઓળખનાર ભાવની કિંમત નહીં કરે, ઓળખાશે એની કિંમત. એટલે પછી તો શું કર્તવ્ય છે ને શું અકર્તવ્ય છે એનો વિવેક પ્રગટ જાય છે, પણ એ પહેલા જ્ઞાનીઓએ કેટલું માર્ગદર્શન આપ્યું છે એ વિચારણીય છે. એને સ્વીકાર કર્યો એમાં તમને ગમ્યું, તો એમાં તો અનુમોદન શું છે? સતના સ્વીકાર નું અનુમોદન છે. તો પોતાને સતરૂચે છે તો બીજાને પણ સતરૂચે એનું અનુમોદન થાય, એમાં કઈ વાંધો નથી. સત પોતાને રૂચે એવું સત બીજાને રૂચે તો એનો પ્રમોદ આવે, એનો તો કઈ વાંધો નથી. શું કહે છે? મુમુક્ષુ જીવને દયા દાન પૂજા ભક્તિ આદિના શુભ ભાવો આવે ખરા, આવી જાય, પણ એની મુખ્ય વૃત્તિ એનું મુખ્ય લક્ષ્ય અને વલણ, વૃત્તિ અને વલણ બે શબ્દ લીધા છે, શુદ્ધાત્મા તરફ રહ્યા કરે છે. વલણ છે એ મુખ્ય વાત છે, જ્યાં અભિપ્રાય હોય ત્યાં વલણ જાય. માણસ નથી કે હા પાડે છે, પણ એના વલણમાં જે ફેર થયેલ છે એનો અર્થ કે ઉપર ઉપરથી હા પાડે છે. એમ આ જીવ ભગવાનની વાતની હા પાડે પણ વલણ ન ફેરવે તો એની ગતિ સારી નથી. એ હા ઉપર ઉપર ને પાડે છે અથવા ખોટી પાડે છે, આમ છે. આ તો સદગુરુ વૈદ સુજાણ વૈદના હાથમાં નાળ આવે છે એ બધું જાણે છે. અજ્ઞાનીઓના અપલક્ષણ જ્ઞાનીઓથી અજાણ્યા નથી. એ કેટલા કેટલા નખરા કરે એ બધી ખબર હોય છે એમને કે આ બધું શું ચાલે છે, માયાનો પ્રપંચનો કેટલો પ્રકાર હોય છે એ કઈ જ્ઞાની એનાથી અજાણ્યા હોતા નથી. વ્યક્તિગત ભલે ન કહે પણ એમના મુમુક્ષુઓના માર્ગદર્શનના વિષયમાં એ બધા પડખા ખુલ્લા થઈ જાય છે. જેને દોષ ટાળવો છે એ પોતા ઉપર ઓઢે છે કે આ તો મને સમજાવે છે, આ તો મારા માટે કહ્યું, આવો દોષ મને અંતરમાં થાય છે માટે આ દોષ મારે નિવૃત્ત કરવો એમ ગુણી થવા અર્થે કથનને ગ્રહણ કરે છે તો એને એ દોષ ટળવા ટળે છે. જ્ઞાનીનું જ્ઞાન બહુ સૂક્ષ્મ થયું છે અને ગુણ દોષનું જીવને પ્રયોજન હોવાથી ગુણ દોષના વિષયના એ એક્સપર્ટ છે.
બરોબર.
શું? જેમ કોઈ બ્લડ સ્પેશિયાલિસ્ટ હોય છે અને કોઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોય છે એમ ગુણ પ્રાપ્તિ ને દોષ ટાળવામાં એ આગળ વધેલા વિકાસ કરનારા જીવો હોવાથી અનુભવી હોવાથી એના એ એક્સપર્ટ છે. સ્વપર દોષને એ સારી રીતે સમજે છે. એમાં તો ઘણા પ્રસંગો બન્યા છે ગુરુદેવ સાથે. પ્રસંગ એવો બન્યો હતો, એક ભાઈ ભૂલ થઈ ગઈ હતી ગુરુદેવ પાસે ક્ષમા માગવા આવ્યા, મને કે તમે સાથે ચાલો મારો પગ ભારે થયો છે ચાલો ને, એમાં ગુરુદેવ તો બહુ ઉદાર છે એ વિષયમાં ચોક્કસ આપણે જોઈએ ગયા સાથે. ભાઈનું તો જીવ ઉપડે એવું નહોતું એટલે મેં કહ્યું થાય ભાઈ જરાક ક્ષમા થાય છે માફી માગવા આવ્યા છે. કાંઈ નહીં તો બધું બધું થઈ જાય છે, હોય ભૂલ થઈ જાય એનું કાંઈ નહીં, એનું કાંઈ નહીં, એનું કાંઈ નહીં. એટલી ઉદારતા છે તો જાણે અમે કાંઈ ગણ્યું જ નથી. પણ શું છે કે ઉપર ઉપરનું હતું ને અંદરમાં હજી એમને હતું ને સહેજ બોલવા ગયા એટલે ગુરુદેવ હસી ગયા, હસી ગયા બોલ્યા નહીં કાંઈ. આ ભાઈ બાફે છે એની એને ખબર પડતી નથી. પછી ઉપયોગ બહુ સૂક્ષ્મપણે કામ કરે છે. આટલું કહ્યું. અમારો ઉપયોગ બહુ સૂક્ષ્મપણે કામ કરે છે. તમે જે બોલ્યા એમાં શું છે ને શું નહીં એ તમને નહીં સમજાય જે અમને સમજાય છે. પણ હજી ઘણો વિચાર મળે તમારા માટે આ વિષયમાં ઘણો વિચાર કરે લાંબુ એમ ન કહ્યું. પણ ગુણ દોષના વિષયમાં એવી સૂક્ષ્મ નજર હોય છે, રોગીને રોગની ખબર ન હોય પણ વૈદને રોગની ખબર પડી જાય કે આની નાડીના ધબકારામાં કયો ધબકારો મોડો છે અને કયો ધબકારો તેજ કરે છે, કયો ઢીલો પડે છે, કયો મિસ થાય છે, કયો ઝડપથી ચાલે છે, બધું એને ખબર પડે છે. ને એમાંથી એને ઘણું જ્ઞાન થાય છે કે આના પેટમાં શું પીડ્યું છે, આના ફેફસામાં શું પીડ્યું છે, આના કિડનીમાં શું પીડ્યું છે, બધી એને ખબર પડે છે. સત્યને સત્ય ન કહે તો એ જ્ઞાની શું, અસત્યને અસત્ય ન કહે તો એનું જ્ઞાની પણ શું, અને એ કઈ રાગદ્વેષથી તો કહેતા નથી, વ્યક્તિગત રાગદ્વેષથી તો કહેતા નથી. સત્ય આમ છે એમ સત્યનું સ્થાપન કરે છે, અસત્ય આમ છે એમ અસત્યનું ઉત્થાપન કરે છે, ત્યારે પણ એટલો તો દોષ પોતે પોતાનો પણ સ્વીકારે છે. ચારિત્ર મોહનો રાગ છે તેથી સત્યનું સ્થાપન કરીએ, ચારિત્ર મોહનો દ્વેષ છે તેથી અસત્યનું સ્થાપન કરીએ છીએ. એટલું તો રાખે છે. કેટલા પ્રમાણિક છે મુનિરાજ પોતે એમ કે છે, શાસ્ત્ર લખે ત્યારે કે આ શાસ્ત્રમાં અમે સત્યનું સ્થાપન કર્યું છે તેથી સહજ જ અસત્યનું સ્થાપન છે, આથી વિરુદ્ધ અભિપ્રાય. એટલો પણ પોતાનો ચારિત્ર દોષ છે એનો સ્વીકાર છે, પોતે કરે છે. મુનિઓ સ્વીકાર કરે, ગ્રસ્ત પંડિતોનો જ્ઞાનીઓનો સ્વીકાર છે. પણ અહીંયા મુમુક્ષુની વાત મુખ્ય છે એજન્ડા ઉપર, તો કે ગમે તેવા ઉદયમાન શુભભાવો આવે પણ વૃત્તિ અને વલણ શુદ્ધાત્માને શોધવામાં એનો રહ્યા કરે તે મુમુક્ષુ ખરેખર મુમુક્ષુ છે. શુભભાવમાં પણ એકાકાર થઈને પ્રવર્તે તો એ શુભભાવ એને ગુણનો ઉત્પાદક નહીં થાય, દોષનો ઉત્પાદક છે. આ પરિસ્થિતિ સાવધાની રાખે છે કે શુભભાવમાં તલ્લીનતા ન થાય, રસ ન રેડાય એની એ સાવધાની રાખે છે. નિજ સ્વરૂપી ભગવાન આત્માની તેની શુદ્ધક વૃત્તિ ન જાય, એવું સહજપણે જેને હોય એ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે મુમુક્ષુ એમ અહીંયા કહેવા માંગે છે.